હર્ષદ ભાઈ નમસ્કાર. આજના આપણા
હેલો,
સંવાદમાં તમને આદરપૂર્વક આવકારું છું.
નમસ્કાર નમસ્કાર.
હર્ષદભાઈ, અનેક કાવ્યો થયા છે, અનેક કાવ્યો અમે બધા વાંચતા આવ્યા છીએ, પણ એક કાવ્ય અંગત રીતે મને ખૂબ ગમે છે અને છેલ્લા ઘણા દિવસથી, એટલે કે આપણે આ સંવાદની વાત કરી રહ્યા છીએ ત્યારથી હું એ ગણગણું છું. એટલે આજે કવિ સમક્ષ એ કાવ્ય ગાવાની ગુસ્તાખી કરું અને પછી આપણે
અરે વાહ,
મુલાકાતની શરૂઆત કરીએ.
બહુ સરસ બહુ સરસ.
અમર ભટ્ટનું, આપણા સ્વરકાર મિત્ર, ગાયક મિત્ર
હા
અમરભાઈનું ખૂબ સુંદર સ્વરાંકન પણ થયું છે. હવે મળશું તો સાંજના સુમારે, હવે મળશું તો સાંજના સુમારે, આથમ તો સૂરજ હો આછો હો ચંદ્રમા અવની ના એવા હોવારે, હવે મળશું તો સાંજના સુમારે, હો હવે મળશું તો સાંજના સુમારે, પગલામાં ઉતાવળ સેજે ના હોય, ઊંચા એવો ઉમંગ ચડે દિલને દુવાર, જાણે ઝૂલ્યા કઈ હિંડોળા ખાટ, ચાંદની ના પડઘાયા આથમ આંખો માં વિસ્તરતા, ઝાડ ઝાડ અગ્નિને ઠારે, હવે મળશું તો સાંજના સુમારે, ઓ હવે મળશું તો સાંજના સુમારે, હવે મળશું તો સાંજના સુમારે.
વાહ વાહ વાહ,
આભાર.
અમર ભાઈ એટલું સરસ કમ્પોઝિશન આનું કર્યું છે.
ખૂબ સરસ કમ્પોઝિશન છે. સાંજનો રાગ છે, સંધ્યાનો રાગ છે,
પૂર્યા દના
અને ગીત પણ એટલું સરસ છે. આ ગીત હું
છે.
જ્યારે જ્યારે સાંભળું છું અને વાંચું છું ત્યારે મને થાય છે કે આ એક એવા કવિએ લખેલું ગીત છે જે કવિ જીવનના ઘણા બધા રંગો માણીને સ્વસ્થ થયેલા, સ્થિર થયેલા, હિંડોળા ખાટ ઝૂલતા કવિ છે. એટલે આ કાવ્યની ભૂમિકા, આ કાવ્ય લખાયાની ભૂમિકા પહેલા મને કહો, અને ત્યાર પછી આપણે તમારી સર્જન યાત્રાના જુદા જુદા પડાવો માંથી અમને પસાર કરો, માંથી અમને લઈ જાઓ.
અનુરાધાબેન, એવું છે કે સાંજ છે ને, એ મારા માટે હંમેશા વિહ્વળતાનો સમય હોય છે. હું બાકીના બધા કલાકો પ્રેમથી જીવનમાં વિહરતો હોઉં છું, પણ સાંજ પડે એટલે ખબર નહીં કઈ વ્યાકુળતા ક્યાંથી આવે છે. વર્ષોથી આ છે, એટલે સાંજે હું કાં તો ઘરની બહાર નીકળી જાઉં અને કાં ઉદાસ થઈને બેઠો હોઉં હિંચકા ખાતો, અંદર એવું ઉમટે ખબર ના પડે કે આ શું થઈ રહ્યું છે એમ. તો એવી એક મનસ્થિતિ હતી, અને કાયમી એક વિરહ મનમાં હોય છે. એ કોઈ એક વ્યક્તિનો વિરહ નથી હોતો, એ કોઈ એક સત્વનો વિરહ હોય છે. અને એ વિરહ છે એ ગમે ત્યારે ઉપર આવે અને એ તમને આમ આકુળ વ્યાકુળ કરી મૂકે, તો એમ થાય કે આ ક્યારે મળશે આપણને એમ. કોઈ વાર મળે છે, કોઈ વાર નથી મળતું, કોઈ વાર વાયદો કરે છે, જતું રહે છે, વાયદો પાળે છે, નથી પાળતું, બધા અનેક એના રંગો છે. તો એમાંની આ એક સ્થિતિ છે કે હવે છૂટા પડવાનું છે, સાંજ છે, સવાર એટલે છૂટા પડવાનું છે. તો ક્યારે મળવાનું છે? તો કે હવે સાંજે મળીશું આપણે પાછા, એટલે કારણ કે એ ઉદાસીનો સમય છે, એમાં જ મળવાનું છે. તો હવે મળશું તો સાંજના સુમારે, આવી એક પંક્તિ આવી. અને તરત મેં આમ આકાશમાં જોયું તો ખબર પડી કે ચંદ્ર અને સૂર્ય બંનેની હાજરી છે. આથમ તો સૂરજ હો, આછો હો ચંદ્રમા, અવનીના એવા હુવારે, હવે મળશું તો સાંજના સુમારે. અને પછી તો જે પ્રકૃતિના બદલાતા રંગો અને અંદરની પ્રકૃતિના રંગો, એ બંનેનું એક અજબ મિશ્રણ થતું આવે. અને એમાંથી આ બધી પંક્તિઓ આવી, એમાં પંખીઓ પણ આવે, આકાશ પણ આવે, માળો પણ આવે વગેરે. પણ આ ગીત કોઈ એક સાંજનું ગીત નથી, આ જીવન સંધ્યાનું પણ ગીત છે.
જી
હવે મળશું તો સાંજના, દરેક માણસની એવી ઈચ્છા હોય કે જ્યારે હું આ જગત છોડું ત્યારે મારું પ્રિય, હું જેને ચાહું છું, કોઈ મને ચાહે છે, એ મારી સાથે હોય, એ સાથે હોય, એવી એક ભાવના હોય મનમાં. તો આમાં તો સ્પષ્ટ વાત છે કે હવે મળશું તો સાંજના સુમારે. સાંજ એટલે બહુ મોટી સાંજની વાત છે. અને ત્યારે મળવું એમ આમ તો છૂટા પડવાની પ્રક્રિયા છે, પણ બીજા અર્થમાં મળવાની પણ પ્રક્રિયા છે, કારણ કે મળવા માટે છૂટા પડવું તો અનિવાર્ય જ હોય છે.
વાહ, આપણે તમારી કાવ્ય યાત્રા, સર્જન યાત્રાની વાત કરીએ તો શરૂઆતથી આજે જે પડાવે પહોંચ્યા છો ત્યાં સુધી આપ પોતે આપની સર્જન યાત્રાના પડાવોને કઈ રીતે જુઓ છો?
બહુ ટૂંકમાં કહું તો મને બચપણથી જ કવિતાના સંસ્કાર મળેલા. મારા પિતાજી કવિતા લખતા, એમને કારણે સ્વાભાવિક બધા સાહિત્યકારો સાથે સંબંધ હોય, એટલે બહુ નાનપણમાં હું બહુ મોટા મોટા સાહિત્યકારોના ખોળામાં રમ્યો છું. અને પિતાજી લખતા હોય ટેબલ પર, એમનું કામ ગીત લખતા હોય, ગઝલ લખતા હોય, કંઈ પણ, તો એમને એવી આદત કે આમ ટેબલ પર તાલ દઈને બોલે, એમ કે સાંજના સમયે વાત તો એ જે લય, અમે આજુબાજુ ફરતા હોઈએ બાળક તરીકે અને સાંભળતા હોઈએ, પછી એ જાય સ્કૂલમાં, એટલે પછી એ જ ટેબલ ઉપર બેસીને ટેબલ ઉપર એમનો કવિતાનો કાગળ પડ્યો હોય તો એ એ લયમાં હું વાંચતો થયો, એટલે મને છંદો લય પાકા થતા ગયા. ઘરમાં ધ્વનિ સંગ્રહ, મેં તમને આશ્ચર્ય થશે કે મેં કાવ્ય સંગ્રહ તરીકે જે પહેલું પુસ્તક વાંચ્યું કવિતાનું, તે રાજેન્દ્ર શાહનો ધ્વનિ કાવ્ય સંગ્રહ હતો. અને એમાં તો છંદો લયના જે છાક છે, રાજેન્દ્ર શાહ એટલે જ છંદો લય. આમ તો બચપણથી જ મને આ છંદો લય કવિતાના મળેલા. બીજું કે મારું જે અંદરનું સંવેદન તંત્ર છે ને, એ પહેલેથી જ ઈશ્વરદત્ત કહો કે જે કહો તે, પણ બહુ જ જાગતું સંવેદન તંત્ર, એટલે હું કોઈ પણ દ્રશ્ય જોઉં, કોઈ વ્યક્તિને જોઉં તો એ બધું મારા મનમાં લગભગ છપાઈ જાય, અને એની સુગંધ પણ મને યાદ હોય. એમ કે તમે નામ બોલો ને મને એની સુગંધ આવે, મને એનો આકાર દેખાય, મને એના રંગો દેખાય. તો એ જે સંવેદનનું તંત્ર એટલું તીવ્ર રહ્યું કે એણે બધું સ્વીકારવાનું શરૂ કર્યું. હવે અંદર એટલો બધો સ્વીકાર થાય ને અંદર એટલું બધું ભરાય, એટલે સ્વાભાવિક છે કે બહાર નીકળવાની પ્રક્રિયા કરે. તો બહાર નીકળવાની પ્રક્રિયા કરે તો મારા મનમાં શું આવે? પહેલું, હું સારો ચિત્રકાર થઈ શક્યો હોત, મારા અક્ષરો બહુ જ સુંદર હતા અને પિતાજી પણ ચિત્રો કરતા, પણ ખબર નહીં, હું શબ્દમાં વહેવાનું મને વધારે પસંદ પડ્યું. એટલે હું જ્યારે SSCમાં હતો ત્યારે તો મારી કવિતાઓ છપાવાની શરૂ થઈ ગઈ. અને અમારું NTM હાઈસ્કૂલનું 50 વર્ષ થયા અને રજત જયંતી નો એક વિશેષાંક કરવાનો હતો, તો અમારા શિક્ષક ને મેં કહ્યું કે આ મારી ગઝલ છે. એમ એમને આશ્ચર્ય થયું કે તું ગઝલ લખે છે? મેં કહ્યું વાંચ્યા પછી કે તે જ લખી છે. મેં કીધું મેં જ લખી છે. પછી એમાં એ છપાયેલી પણ કરી. બીજું કે ઘરમાં સામયિકો આવતા, એટલે બધા સામયિકો આવે, કુમાર આવે ને સંસ્કૃતિ આવે ને નવનીત સમર્પણ ને બધા સામયિકો આવતા હોય, એટલે એ બધા ઉપર એ વખતે સમજ પડે કે ન પડે, પણ વાંચવાનું થતું, પસાર થવાનું થતું. બીજી તરફ મને લોકસાહિત્યનો બહુ શોખ, એટલે લોકગીતો ગાવા, લોકવાર્તાઓ વાંચવી, મેઘાણી મારા પ્રિય લેખક, એ બધું, એ પાત્રોને હું મારી અંદર અનુભવતો. એટલે અંદરનું જે સંવેદન તંત્ર, એ સતત સતત ઝંકૃત, જેને કહીએ એવી એવી ઝંકૃતતા એમાં રહી હંમેશા. એટલે જેટલું અંદર આવે એટલું જ પછી બહાર નીકળવાની કોશિશ કરે, એ ન્યાય કવિતા લખતો થયો. અને અત્યાર સુધીમાં લગભગ 350 જેટલા કાવ્યો થયા અને ચાલે છે.
તમે શરૂઆતમાં ખદ્યો ત્રિવેદીના ઉપનામથી પણ લખેલું.
એ રહસ્ય હતું, એવું હતું કે મારે મારું નામ જાહેર કરવું નહોતું, કારણ કે પિતાજીનું નામ એટલું જાહેર હતું કે હું ઘરનું સરનામું તો એમનું સરનામું દુનિયા આખી જાણતી હોય, અને એ જ સરનામું મારું હોય તો તરત ખબર પડી જાય. એટલે મેં આવું છદ્મ નામ રાખેલું કે જેથી કોઈને એવી ખબર ના પડે કે આ એમનો દીકરો છે. પણ
અચ્છા
એ કઈ બધું લાંબુ ચાલ્યું નહીં, એટલે થોડા વખતમાં જે નામ ઓગળી ગયું. અને મને પોતાને જ એવું લાગ્યું કે એક વ્યક્તિ જ્યારે જન્મે છે ને ત્યારે એની સાથે એના ઘણા બધા સંસ્કારો લઈને આવે છે, ઇવન એનું નામ પણ એ લઈને આવે છે. આ મારી માન્યતા છે, એને વૈજ્ઞાનિક આધાર હોય કે ના હોય મને ખબર નથી, પણ એ મારું નામ હર્ષદ છે તે એ મારા વ્યક્તિત્વ સાથે જ બરાબર થાય છે. તો પછી મારે બીજું નામ રાખવાની શું જરૂર છે? એટલે મેં કરેલી ભૂલ સુધારી લીધી.
ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપોમાં અને એના દરેકના અન્ય અનેક સ્વરૂપોમાં તમારી સર્જનશીલતા વિહરે છે. આ વૈવિધ્ય, વર્સેટિલિટી ક્યાંથી આવે છે? કવિતા ક્યારે થાય અને દાખલા તરીકે નિબંધ કે વાર્તા ક્યારે થાય?
બહુ સરસ તમે વાત કરી. એટલે મને પહેલો વિચાર આવે ને એ તો કવિતામાં જ આવે, કારણ કે આજે પણ આટલા વર્ષે હું જ્યારે સવારે મારી આંખ ઉઘડે ત્યારે હું ખાલી નથી હોતો. મારા મનમાં કોઈક ને કોઈક પંક્તિ ચાલતી હોય, એ ચાહે ફિલ્મી ગીત હોઈ શકે, ચાહે કોઈ આપણા કવિનું ગીત હોઈ શકે, બહુ જાણીતી રચના હોય, મારી પોતાની રચના હોય, કઈ નવી રચના હોય, કઈ પણ હું હંમેશા હું ઉઠ્યો છું ત્યારે કવિતાના શબ્દથી ઉઠ્યો, અને સતત કાવ્યમય રહેવાનું બન્યું છે. એટલે મને પહેલો વિચાર આવે તે તો કવિતામાં જ આવે. એક વાત કહું કે મેં જે અનુભવ નથી કર્યો, સંવેદનાના સ્તરે કે વાસ્તવના સ્તરે, મેં જે ખરેખર અનુભવ્યું નથી એ મેં ક્યારેય લખ્યું નથી. અંદર ઉથલ પાથલ ન થાય ત્યાં સુધી હું લખતો જ નથી. અંદરની ઉથલ પાથલ, એક જેમ આપણે દૂધનો ઉભરો આવે ને તપેલીમાં, ધીરે 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 કરતા એક એક ક્ષણ એવી આવે કે એ ઉભરાઈ જાય અથવા ઉભરાવાની, બસ એ મારી કવિતાની પંક્તિની શરૂઆત હોય છે, અને એ ત્યાં સુધી અંદર બધું હલચલ ચાલતી હોય. તો આ રીતે મને કવિતા મળતી થાય અને હું લખતો થાઉં. પણ ઘણી વખત એવું બને કે અમુક ભાવો એવા છે કે જે કવિતામાં, એક વાત છે કે કવિતા છે ને એ થોડી સૂક્ષ્મ છે, એટલે કે એને પ્રતીકનો આધાર છે, એને કલ્પનોનો આધાર છે. પણ જ્યારે મારે, હું આ સમાજને ખુલ્લી આંખે જોતો હોઉં છું, ખુલ્લા કાને સાંભળતો હોઉં છું, કેટલીક એવી બધી વાતો છે, કેટલાક એવા સંવેદનો છે કે જેના માટે મને કંઈક કવિતાથી આગળ બીજો કોઈક આધાર જોઈએ છે, ઠોસ આધાર જોઈએ છે. તો સ્વાભાવિક છે કે પાત્રો આવે તો પરિસ્થિતિ આવે, પરિસ્થિતિ આવે એટલે નેરેશન આવે, તો એક ફલક જોઈએ, મોટું ફલક જોઈએ કોઈ વાત કહેવા માટે. તો જે કવિતામાં નથી કહી શકતો, અથવા તો એમ કહું કે કવિતા જ્યારે મને એ ફલક નાનું પડે છે ત્યારે હું વાર્તા તરફ જાઉં છું, અને વાર્તા તરફ જાઉં છું ત્યારે મારો ઉદ્દેશ શું હોય છે? જે દેખાય છે તે વર્ણન કરવાનો તો કોઈ અર્થ જ નથી. તો વાર્તાની અંદર જે પાત્રો આવે છે એ પાત્રોની જે કશ્મકશ છે, એમની જે વૈચારિક ભૂમિકા છે, એમની જે સંવેદનની ભૂમિકા છે, એમના જે સંઘર્ષો છે, તો એ સંઘર્ષો ચિતરવા માટે મને કથાનક જોઈએ, અને એ કથાનક હોય તો સ્વાભાવિક છે કે ફલક મોટું જાય. તો એ રીતે હું વાર્તા તરફ છું. વાર્તાઓ પણ, મારી વાર્તાઓ તમે જો ધ્યાનથી જુઓ તો ખબર પડે કે એમાં મુખ્ય પાત્ર હોય છે, પાત્ર હોય છે એટલું નહીં, પાત્રની પીડા હોય છે. એટલે મને પરિસ્થિતિ આકર્ષે એ કરતા મને પાત્રો વધારે આકર્ષે, પછી હું પરિસ્થિતિની રચના કરું. પરિસ્થિતિ પરથી હું વાર્તા તરફ નથી જતો, હું પાત્રથી વાર્તા તરફ જાઉં. અને એ જ્યારે કરું છું ત્યારે મને આ માનવ મેળામાંથી વિલક્ષણ કહેવાય એવા કેટલા પાત્રો મળે, અને એ બધા, એમાં સ્ત્રી પણ હોય, પુરુષ પણ હોય, એમના શોષણ હોય. એક વાત છે કે મારી વાર્તાનું ગદ્ય છે એ ફક્ત વાર્તાકારનું ગદ્ય નથી, એ કવિનું ગદ્ય છે, એટલે થોડુંક જુદું પડે છે. કારણ કે બેઝિક પાયાની વાત હોય તો હું તો કવિ છું, એટલે મને જે સૂઝે છે તે લગભગ બધું કવિતાની શરતે સૂઝતું હોય છે. પછી જ્યારે હું વાર્તામાં જાઉં છું ત્યારે મારું ગદ્ય જુદું પડવાનું જ બીજા કરતા. એ સારું છે ખરાબ છે એની વાત હું નથી કરતો, પણ જુદું છે, કારણ કે એનો બેઝ, એનો પાયો છે એ કવિતાનો પાયો છે. એટલે મને મારા પાત્રો અનૂઠા બન્યા, એના સંવાદો, અને નિરીક્ષણ શક્તિ મારી બહુ છે, એટલે બહુ ઝીણવટથી હું બધું જોતો, સભાનતાથી નહીં, મને ખબર ના હોય એવી રીતે મારી અંદર આ બધું જમા થતું. હું કોઈને જોઉં તો એ આખા આખા વ્યક્તિત્વને હું અંદર ઉતારી લઉં, એની મને ખબર પણ ના હોય કે આ ઉતરી ગયું છે. કે જ્યારે પ્રગટ થાય ત્યારે ખબર પડે, ગો આ તો પેલી ઘટના. તો એવી રીતે વાર્તા તરફ જાઉં. વાર્તામાં પણ કેવું છે કે મેં કહું એમ કે પાત્રો અને પરિસ્થિતિઓ આપણને બાંધે. હવે ધારો કે ઉત્તર ગુજરાતના કોઈ 14 વર્ષના બાળકનું પાત્ર હું લખતો હોઉં તો એની ભાષા એ હોવાની, સૌરાષ્ટ્રનું પાત્ર હોય તો સૌરાષ્ટ્રની ભાષા હોવાની. એટલે ભાષાના અનેક સ્તરે કામ કરવાનું મને ગમે. હું આપણી જેટલી બોલીઓ છે એ બધી બોલીમાં લખી શકું, બધી ઉંમરના લોકોની ભાષા હું જાણું છું, બધા વર્ગના લોકોની ભાષા હું જાણું છું. એટલે દાંતણ વેચવા વાળીની ભાષા શું હોય, એના અંગ ઉપાંગો હલે તો કેવી રીતે હલે, વાત કરે તો કઈ રીતે કરે, એ વખતે એનો ચહેરો કેવો થાય, એની આંખમાં કેવા ભાવ આવે, આ બધા ઓબ્ઝર્વેશન મને કામ લાગે. પછી એક તબક્કો એવો આવે કે આ બધું પણ છેવટે મને બાંધે છે. પાત્ર તો મને બાંધે જ છે, પાત્ર બાંધે એટલે એની ભાષા મને બાંધે, પરિસ્થિતિ મને બાંધે. તો સર્જક તરીકે મને તો કોઈ પણ પ્રકારનું બંધન ખપતું જ નથી. તો પછી વાર્તાથી આગળ જવું હોય તો શું કરું? તો હું નિબંધ તરફ જાઉં. નિબંધમાં મજા એ છે કે ટોર્ચના અજવાળા જેવું છે, કે જેટલે અજવાળું પહોંચે એટલું જ તમને મળે, પછી તમારે આગળ ચાલવું પડે, પછી અજવાળું આગળ ચાલે. એટલે નિબંધમાં હવે પછી વાક્ય હું કયું લખવાનું છે એની મને ખબર ના, અને તેમ છતાં એ નિબંધો લખાતા જાય. તો નિબંધ એ મારા માટે બહુ મોટો પડકાર છે, અને નિબંધ લખવા મને એટલે ગમે.
આપણે નિબંધની વાત થોડીક આગળ કરીએ તો તમે કેટલાક ઉત્તમ નિબંધો આપ્યા છે. એક વ્યક્તિચિત્રોનું આખું પુસ્તક તમે કર્યું છે. તમારા વ્યક્તિચિત્રો વાંચીએ ત્યારે સ્વામી આનંદના મોંજી રુદર કે ધનીમાં યાદ આવે એવા એ પ્રકારના વ્યક્તિચિત્રો તમે કરો છો. આજે આપણી ભાષામાં સુજો ઉજો કે પછી કાકા સાહેબ કે સ્વામી આનંદ જેવા નિબંધો લખનારા બહુ ઓછા છે. નિબંધના સ્વરૂપ વિશે કંઈક વાત કરો. આજે નિબંધનું સ્વરૂપ આપણી ભાષામાં કેમ આટલું ખેડાણ એનું નથી થતું?
એક તો નિબંધ મેં કહ્યું એમ કે કોઈ પણ લેખક માટે પડકાર છે. નિબંધ લખવો એ સહેલી વાત નથી. નર્મદે કહ્યું કે નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી, એ બહુ અનેક અર્થમાં એ વિધાન સાચું છે. અંદર ભારોભાર સર્જકતા ન હોય અથવા ઓછી સર્જકતા હોય તો નિબંધકાર ખુલ્લો પડી જાય. સાથે સાથે એની ભાષા એટલી જો સમૃદ્ધ ના હોય તો પણ નિબંધકાર ખુલ્લો પડી જાય, કારણ કે ભાષા એ તો સાધન છે તમારું. એ સાધન જો તમને વાપરતા ના આવડે તો તમે કામથી ગયા. નિબંધ એટલે આપણા નિબંધકારો નિબંધ તરફ જતા નથી, એનું કારણ સૌથી મોટું એ છે કે નિબંધને બાહ્ય આધારો છે જ નહીં. હું ગઝલ લખું તો એમાં રદીફ કાફિયા મને મદદ કરે છે, મને બંધારણ મદદ કરે છે. ગીત લખું તો એનો લય મને મદદ કરે છે, પ્રાસાનુપ્રાસ મદદ કરે છે. વાર્તા લખું તો પાત્રો પરિસ્થિતિઓ મને મદદ કરે છે. નિબંધમાં મને કોઈ મદદ નથી કરતું, એમાં એકમાત્ર ઉડાન ભરવાની હોય છે. અને પછી એ ઉડાન તો તમારે તમારી અંદર કેટલી અંદર શક્યતાઓ પડી છે અને કેટલી તમારી અંદર ક્ષમતા છે એના આધારે તમે આ કેવું છે કે તમે સાયકલ ચલાવતા હો તો શરૂઆતમાં તમે સાયકલનું પેલું હેન્ડલ પકડો તો પગ ચલાવવાનું ભૂલાઈ જાય, પગ ચાલે તો દિશા બદલાઈ જાય. પછી એક તબક્કો એવો આવે કે તમે આમ હાથ છૂટા મૂકીને પણ ચલાવી શકો. તો એ લખાણમાં પણ એટલું સાચું છે કે નિબંધ દરેક નિબંધ પડકાર હોય છે. એક નિબંધ સારો લખાયો એટલે બીજો નિબંધ સારો લખાશે એવી કોઈ ખાતરી આપી શકે નહીં. એટલે નિબંધ ખરા અર્થમાં બહુ મોટો પડકાર હોય છે, અને મને પડકાર ઝીલવા ગમતા હોય. એ નિબંધ તરફ જવાનું મૂળ કારણ તો પડકાર, કે યસ કેમ ના થાય, આપણાથી થાય, લાવો કરીએ. તો મારા નિબંધોમાં એક તો સ્મૃતિ છે, બચપણથી અત્યાર સુધીમાં મેં જે કંઈ અનુભવ્યું હોય એ બધું ક્યાંક ને ક્યાંક પ્રગટ થાય છે, અને એને વાસ્તવનો આધાર હું લઉં છું, અને એ બંનેનું એક રસાયણ થાય છે. આ તો આપણે વાત કરવાની રીતે વાત કરીએ, આવું કંઈ હોય નહીં અથવા એને જુદું પાડી ન શકાય, કારણ કે તો નહીં સાંધો નહીં રહેણ એવી રીતે આવતું હોય છે, આવે છે ત્યારે. પણ પછીથી સમજવાની કોશિશ કરીએ તો ભૂતકાળ અને વર્તમાન આ બંનેનો જે ઝિગઝેગ થાય છે એમાંથી એક જે નવું રસાયણ ઊભું થાય છે, અને એની સાથે સાથે ઓપિનિયન. મારો કોઈ નિબંધ એવો નહીં હોય કે જેમાં મારો ઓપિનિયન નહીં હોય, મારું મારે મારે શું કહેવું છે એ પ્રગટ રીતે હું નથી કહેતો, પણ આડકતરી રીતે કહું છું, અને આડકતરી રીતે કહું છું ત્યારે એ નિબંધને વધુ મજબૂત બનાવે છે. કોઈ પણ સર્જક માટે આ વસ્તુ સાચી છે, મારા માટે સાચી છે એમ નહીં. અને આ બધું હું કહું છું કે મેં આમ કર્યું આમ કર્યું, એ અહંકારના અર્થમાં નહીં, આપણે એક પ્રક્રિયાના ભાગ રૂપે જોઈએ છે કે આ કેવી રીતે થાય છે. તો નિબંધ જેમ કે એક એક વખત એવું બન્યું કે મારે એક તસવીર શોધવાની હતી મારી પોતાની, બચપણની તસવીર, કોઈ એક પત્રકારે માંગી હતી કે ભાઈ તમારું એટલા 11-12 વર્ષની ઉંમરનો ફોટો મને આપો, તો સ્વાભાવિક છે કે હાથ વગો હોય નહીં. તો એક તસવીર શોધવા જતા આખું મોટું બોક્સ માળિયામાંથી ઉતારવાનું થયું અને એમાં અનેક આલ્બમ, અનેક નેગેટિવ્સ, અનેક પોઝિટિવ્સ, બધું ઘણું બધું પડેલું. અને એક તસવીર શોધતા શોધતા આ આખું જગત જે અંદરથી મને મળ્યું, તો એ નિબંધનો વિષય બન્યો. મૂળ વાત તો બાજુ પર રહી ગઈ અને બીજું બધું આવ્યું, તો કેવી રીતે તસવીરો પડે, કુટુંબમાં કેવી રીતે, સમૂહ તસવીર કેવી, એક વ્યક્તિની કેવી, ઇવન કેમેરાની ટેકનિક થી માંડીને બધું, અને એ આખું બધું રોચક બનીને આવું છે. નિબંધની પહેલી શરત એ છે કે રોચક બને. નિબંધમાં તમને બીજા જ વાક્યથી જો કંટાળો આવે અથવા નિબંધને સમજવો પડે, તો મારી દ્રષ્ટિએ નિબંધ બરાબર ન કહેવાય. નિબંધ તો તમને હોડીમાં બેસાડી દે ને પછી બસ સેલારા મરાવે, એ પ્રકારનો હોવો જોઈએ. લલિત નિબંધ એ અર્થમાં મને લલિત કહું.
વાહ. ગુજરાતી સાહિત્ય વિશે બે બાબતો વારંવાર ચર્ચાય છે. એક એ કે આપણા સાહિત્યકારો વિશ્વ સાહિત્યથી ઓછા પરિચિત છે, એટલે કે વાંચનનો વિસ્તાર, વ્યાપ ખૂબ ઓછો છે, અને એટલે એનું પ્રતિબિંબ એમના સર્જનોમાં દેખાતું હોય છે. બીજી વાત એ છે કે આપણી પાસે, એટલે કે ગુજરાતી ભાષા પાસે, અનુવાદકો નથી જેથી આપણું સાહિત્ય બીજી ભાષાઓમાં લઈ જઈ શકાય. એટલે આ બંને રીતે આપણું સાહિત્ય એક ખૂણામાં બેઠું હોય, પોતાનો એક ખૂણો શોધીને, એવું લગભગ બન્યું છે. આ વિશે
એમાં
મારે
છે ને,
તમારો પ્રતિભાવ જાણવો છે.
એમાં બે બે વસ્તુ છે. એક તો શું છે કે ગુજરાતી તરીકે આપણે છે ને બહુ સંતોષી જીવ છીએ, એટલે આપણી પાસે શ્રીમદ ભાગવત છે, રામાયણ છે અને મહાભારત છે. એ ત્રણ તો વિશ્વના મહાન કાવ્યો છે બરાબર. એની અંદર એટલું બધું પડ્યું છે કે એનાથી જ આપણે સંતુષ્ટ થઈ ગયા, અને એ પર્યાપ્ત પણ છે, નથી એવું નથી. પણ આપણો સર્જક વિદેશનું, એટલે અપવાદો બાદ કરતા, હા અપવાદ તો બધી જગ્યાએ હોવાના, વિદેશનું સાહિત્ય પ્રમાણ ગુજરાતી સાહિત્ય પણ ઓછું વાંચે છે. આજકાલ તો એવી ફરિયાદ ચાલે છે કે સાહિત્યકારો પોતે જ બીજાનું સાહિત્ય વાંચતા નથી, એટલે જો ઇનપુટ ના હોય તો આઉટપુટમાં પ્રોબ્લેમ થાય જ. એટલે એક તો વાંચન આપણું બહુ જ ઘટી ગયું છે, ઘણું એટલે ઘણું ઘટી ગયું છે. લગભગ બધા પોતે પોતાની અંદર રાચતા હોય એવું તમને લાગે. બીજું કે આપણે ઉદાર પ્રજા છીએ, એટલે બહારથી બધું બહુ લાવ્યા. બંગાળીમાંથી કેટલું બધું સાહિત્ય આપણે અનુવાદ કર્યું, મરાઠીમાંથી કેટલા બધા અનુવાદ થયો, બીજી ભાષામાંથી કેટલું બધું આવ્યું. પણ સામે પક્ષે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કે ગુજરાતીમાંથી હિન્દીમાં તો ગયું જ નથી. બીજી ભારતીય ભાષાઓની વાત તો પછી કરીએ, પણ મુખ્ય અંગ્રેજી હિન્દીમાં તો ગુજરાતી સાહિત્ય જવું જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે ગુજરાતી સાહિત્યની જે પ્રકૃતિ છે, ટેન્ડન્સી છે, એ બહુ વિલક્ષણ છે, એટલે એને અનુવાદ કરવાનું કામ પણ બહુ મોટો પડકાર છે. હવે રમેશ પારેખની પંક્તિઓ, હે હે ઝાડ પડ્યું ડબ્બાક મારામાં, આ ડબ્બાકનું શું કરશો? તો એ ભાષાની પ્રકૃતિ પણ આપણને ક્યારેક અનુવાદ, અને પછી અનુવાદમાં તો શું થાય કે પછી પેરાફ્રેસિસ કરો તમે, અનુવાદના અર્થો એટલે અર્થની રીતે આપો, તો એ ચમત્કાર જતો રહે, કવિનો ચમત્કાર, લેખકનો ચમત્કાર એ જતો રહે. એટલે ચમત્કાર જતો રહે, તો પછી આમ પણ અનુવાદની પ્રક્રિયા તો તમે જાણો છો કે એક શીશીમાંથી બીજી શીશીમાં અત્તર નાખીએ તો કેટલુંક તો ઉડી જ જતું હોય છે, પણ એ કેટલુંક ઉડી જાય એ સ્વીકારીને પણ ઘણું બધું ઉડી જાય ત્યારે શું કરવું? એટલે આ પ્રશ્નો તો છે જ આપણી, અને આ તો ઘણા વર્ષોથી, આ ગાંધી યુગથી માંડીને આજ દિન સુધી પણ આ પ્રશ્નો ઊભા જ છે. અને અનુવાદકો આપણે તૈયાર કરવા જોઈએ, એના એના સેમિનાર આગળ વધ. બીજી મને અંગ્રેજી સાથે અંગ્રેજી એ તો આપણા બે વચ્ચે મોટા પ્રોજેક્ટ તરીકે 25 રચનાઓ એવી બીજી ભાષામાં મોકલ કામ થાય, તો
સર્જક સમાજ જીવન સાથે કેવી રીતે સંકળાય છે? સભાઓ, કાર્યક્રમો, વ્યાખ્યાનો, સંસ્થાના વહીવટી કામો, આ બધા ઘોંઘાટ વચ્ચે અવકાશની કે એકાંતની ક્ષણો ક્યારે અને કેવી રીતે મળે? તમારું એકાંત કેવું છે?
હું છે ને બહુ જ મનસ્વી છું, એટલે હું કોઈ પણ ક્ષણે એકલો પડી શકું અને કોઈ પણ ક્ષણે હું સભામાં ભળી શકું. ચાલુ સભામાં પણ મને એમ લાગે કે હવે આ આમાં કંઈ મને બહુ રસ નથી પડતો, તો હું મારું એકાંત શોધી લેતો હોઉં છું. એ ચાલુ સભામાં મેં કવિતાઓ લખ્યાના પણ દાખલા છે. બસમાં ભીડ હોય અને આમ ઉભા ઉભા જતા હોઈએ, હવે તો જોકે એવા પ્રસંગો નથી બનતા, પણ એક સમયે બનતા હતા, તો બસમાં ઉભા ઉભા જતા હોઈએ તો બસની ટિકિટ પાછળ પણ કવિતા લખી છે. તો મારું એકાંત છે ને, તો એ હું કોઈ પણ સમયે મેળવી લેતો હોઉં છું. અને આ બધું જે છે વ્યવહારિકતા, એને હું એક સ્તરથી આગળ વધવા દેતો છું. જે સમયે જે કામ કરવાનું હોય એટલા પૂરતું મારું એમાં અંદર ઇન્વોલ્વમેન્ટ હોય, હું એમાં બિલકુલ ખાઈ ખપું છું. એવું નહીં કે મારું અડધું ધ્યાન હોય, ના, હું જ્યાં હોઉં ત્યાં પૂરેપૂરો હોઉં, પણ એ એટલા પૂરતો જ મારું મારું ફંક્શન પૂરું થાય, મારું કામ પૂરું થાય, મારો રોલ પૂરો થાય, મને એમ લાગે કે મારી ભૂમિકા હવે અહીંયા પૂરી થઈ ગઈ, તો પછી હું એમાંથી નીકળી જાઉં. એટલે હું સમય બગાડતો નથી. મારો એક શેર છે કે એટલે હર્ષદ બધે બનતી ઉતાવળ હું કરું, એટલે હર્ષદ બધે બનતી ઉતાવળ હું કરું, શું ખબર કે કેટલા છે શ્વાસ મારા હાથ. તો આ એક સ્વભાવ છે, દેખીતી ઉતાવળ કોઈને લાગે પણ અંદરની ઉતાવળ નથી. પણ મને મને એક સેકન્ડ પણ બગાડવાનું અંદરથી ગમે નહીં, મારો સ્વભાવ નથી. એટલે બધું બધું ચાલતું હોય, આખા બધા મશીનની જેમ આખો સંસાર ચાલતો હોય, ત્યારે પણ હું મારી રીતે હું મારી માનસિક યાત્રા ચાલતી. મને એકાંત માટે ક્યારેય મારે ફરિયાદ પણ નથી કરવી પડી કે મને કોઈ હવે મને કોઈ હમણાં 2 કલાક બોલાવશો નહીં, ના, એવું નહીં. હું બધાની સાથે બેઠો, વાતો કરતો, ગપ્પા મારતો, બધું ચાલતું, કોઈને ખબર જ ના પડે કે આ માણસની અંદર શું ચાલે છે. અને સતત ચાલતું રહે, એક તાપણું સતત ચાલ્યા કરે છે, અને એ અંદર 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 એનું કામ કર્યા કરે, એ પ્રકાશ પણ આપે, એ બાળે પણ ખરું, દાહક પણ હોય, પણ એ તો પીડા વેઠવી પડે. સર્જક તરીકે તમારે એ પીડા વેઠવી.
સાથે સાથે વાત અધ્યાત્મની કરીએ. તમારું અધ્યાત્મ સૂક્ષ્મપણે તો તમારા સર્જનોમાં પામી શકાય છે. તમે કહો છો કે તમે જનોઈ પહેરો છો, ઘરમાં પૂજા પાઠ છે, છતાં તમે જ્ઞાતિ પ્રથામાં નથી માનતા.
બિલકુલ નહીં, બિલકુલ
એટલે આના વિશે જો ખૂબ અંગત વાત છે, તેમ છતાંય જો એને શબ્દસ્થ કરી
ના
શકાય.
ના, અંગતમાં તો એવું છે કે જો હું ઈશ્વરમાં માનું છું, ઈશ્વર એક નામ છે, એટલે આપણે એક કોઈ કોઈનું નામ આપીએ એવી રીતે ઈશ્વર શબ્દ વાપરીએ. આપણે કઈ બીજો કોઈ બીજો માણસ બીજો શબ્દ વાપરે તો મને વાંધો નહીં. કોઈ એક તત્વ છે, પરમ તત્વ છે, કે જે આ બધું એનો નિયંતા છે, બધું સંચાલન એ કરે છે. એટલે એક અર્થમાં આપણા હાથમાં કશું જ નથી, અને એક અર્થમાં એણે આપણા હાથમાં બધું જ સોંપી દીધું છે. આપણને ઈશ્વરે જેટલી મુક્તિ આપી છે ને, એટલી કોઈએ મુક્તિ આપી નથી. એ મુક્તિનો સૌથી વધારે લાભ હું લઈ રહ્યો છું. એટલે રિચ્યુઅલ્સની તમે વાત કરતા હોય, વિધિ વિધાનની વાત કરતા હોય, મને બહુ જ ગમે. મને અત્યારે પણ હું ઘણી વખત કશો કોઈ પ્રસંગ ના હોય તો મને કોઈ વાર મૂડ આવે તો સવારે નાહી ધોઈને હું પીતાંબર પહેરું, ભગવાનની પૂજા કરું. પૂજા કરું એટલે વેઠ નહીં કાઢવાની, બહુ વ્યવસ્થિત રીતે અભિષેક કરવાનો, ચંદન અર્ચા કરવાની, હું મારા કપાળમાં પણ ચાંદલો કરું. એ પ્રક્રિયા મને આનંદ આપે છે, એ મારી સર્જનાત્મક પ્રક્રિયાનો પણ એક ભાગ છે, ઈશ્વર સાથેના અનુસંધાનનો એક ભાગ છે, એ પરમ તત્વ સાથેનું મારો એ વખતે સંવાદ થતો હોય છે. સંવાદ એટલે કોઈ ચમત્કારના અર્થમાં નહીં, હું મને પામતો હોઉં છું, અને હું મને પામું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે યસ, કોઈક છે, અને કોઈક છે ની પ્રતીતિ મને હંમેશા આધ્યાત્મિક, એટલે આધ્યાત્મિક શબ્દ પણ એ ટર્મ બરાબર નથી મારી દ્રષ્ટિએ, પણ એક એક મનસ્થિતિમાં આપણને રાખે છે. અને એ સૌથી વધારે તો શું છે કે એક માણસનો બીજા માણસ માટે પ્રેમ, આખું જગત એકબીજાના પગ ખેંચવામાંથી ઊંચું નથી આવતું. એ સમયે તમને કોઈ એમ કે હું તને પ્રેમ કરું છું, અથવા આપણને કોઈ માટે પ્રેમ આદરની લાગણી થાય, શરીરની વાત જુદી છે, આપણે એ વાત કરતા જ, પણ કોઈ એક વ્યક્તિ માટે તમને આદર થાય, પ્રેમ થાય, ઉમળકો થાય, એની પીડા તમને સમજાય, કઈ નહીં તો ખાલી માથા ઉપર હાથ ફેરવો તો પણ તમને ખબર પડે, એને હું ઈશ્વરનો આશીર્વાદ. આ ઈશ્વરે મને પંચેન્દ્રિયથી આ જગતને માણવાની જે તક આપી છે. થોડીક વધારે સૂક્ષ્મ વાત કરું તો અનેક અનુભવો એવા થયા છે કે જેમાં મને ખાતરી થાય, એ બધું જાહેર કરવાની વસ્તુ નથી, પણ મને ખાતરી થાય કે હા કોઈ છે. આ કોઈ છે એટલો સધિયારો છે ને, એ મારા જીવનના બધા જ દુઃખો એમાંથી મને મુક્તિ આપે છે. મુક્તિ આપે છે નહીં, મને આનંદ આપે છે. હું મજા નથી કહેતો, આનંદ કહું છું. અને હું તો અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે. અહીંયા પરિબ્રહ્મનો અર્થ પેલા શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવી જાય એ વાત નથી. તો પરિબ્રહ્મ એટલે એ પરબ્રહ્મ છે, અને એને જોવાની પણ મને મને કદી એવું નથી થયું કે મને સાક્ષાત્કાર ભગવાનનો થાય. આવે તો એવું ના પાડું, ભાઈ મારે તારું કઈ કામ. કારણ કે મારે મારા મારું મારું જે અનુસંધાન છે એ એની ઉપસ્થિતિથી જો તૂટી જવાનું હોય તો મને નથી જોઈતું. એટલે મને ભગવાનના કોઈ દર્શન કરવામાં રસ નથી, કશું જ નહીં. મારું અધ્યાત્મ એ મારું પોતાનું છે અને મેં ઊભું કરેલું છે. એટલે એ અનુભવે જ મને સમૃદ્ધ બનાવ્યો, મને કોઈ પણ પરિસ્થિતિમાંથી તૂટતો બચાવ્યો. જીવનમાં એવા એવા તબક્કાઓ આવ્યા છે કે એમ લાગે કે હવે 1 સેકન્ડ પછી કશું જ નથી, એમ બધું પૂરું થઈ એવી સ્થિતિમાં મુકાયા હોય, અને ફરી પાછી નવી આશા એ કોણ આપે છે તમને? બધું બહુ જ આકસ્મિક છે એવું માનવા નથી. મને આ દિવાલની પાછળ શું છે એ અત્યારે દેખાતું નથી, કારણ કે દિવાલ છે. એનો અર્થ એવો નહીં કે દિવાલની પાછળ કશું નથી, આપણે પહોંચવું પડે ત્યાં. એટલે આને કોઈ હું ગૂંચવવા નથી માંગતો, અને કોઈ ચમત્કારમાં ખપાવવા માંગતો નથી, કે કોઈ કોઈ ઈશ્વરના કોઈ અસ્તિત્વ વિશે મોટા મોટા ભાષણોની વાત. આ તો તમે તમે બગીચામાં નીકળતા હો અને ગુલાબનું ફૂલ જોવું જરૂરી નથી, તમે ના જોયું હોય તો તમને સુગંધ નો અનુભવ, અને સુગંધ પરથી તમે કહો કે આ ગુલાબની સુગંધ, અહીં ગુલાબ છે, આ છે છે, પછી નજર પડે. પણ સુગંધ તો કઈ છાની થોડી રહે, આ એવો અનુભવ હોય છે.
બે સર્જકોનું સહજીવન કેવું હોય હર્ષદભાઈ? તમારા પત્ની તે આપણા સંપ્રજ્ઞ નવલકથાકાર લેખિકા બિંદુબેન ભટ્ટ, મને ખ્યાલ છે ત્યાં સુધી તમારું મિલન પણ ખાસું રોમેન્ટિક હતું, બે સર્જકોના
ના
સહજીવન
એવું
વિશે.
એટલે બંને બંને સર્જકો હોઈએ ત્યારે કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થાય. લખવામાં તો જો એક પહેલા તો એક સાદી વાત એ છે કે અમારા બંનેની માનસિકતા ઘણી 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 નિકટ, આમ ઘણા નજીક છીએ એકબીજાને. એટલે હું વિચારતો હોઉં, મારા વિચાર ક્ષેત્રમાં એને ખબર હોય કે અત્યારે આ માણસ આ વિચારી રહ્યો છે. ભાષાની વાત તો પછી આવે, મારા હલનચલન ઉપરથી એને ખબર પડે કે હું શું ઈચ્છું છું અથવા હું શું કરવા જઈ રહ્યો છું. એટલી બધી સંવેદન તંત્ર એનું પણ જાગૃત. સામે પક્ષે મને પણ ખબર હોય કે હવે અત્યારે આમ જ થશે ને આમ જ કરશે. તો એકબીજા અમે છે ને પૂરક છીએ, પહેલી વાત તો એ પૂરક છીએ. અને અમે એવું માનતા નથી કે અમે પતિ પત્ની છીએ અને દાંપત્ય અને જીવન ને અંત ને એવું કશું. અમે મિત્રો છીએ, બહુ સારા મિત્રો છીએ. એટલે અમારી વચ્ચે ઝઘડા પણ બહુ અદ્ભુત પ્રકારના ઝઘડા થાય. એને લખવું હોય ત્યારે કામવાળી પણ ઘરમાં આવે, જો મહેમાનો પણ ઘરમાં આવે, અને કેટલાક એકદમ વાસ્તવ જગતના પ્રશ્નો પણ હોય, બેંકમાં પૈસા જમા કરાવવા જવાના હોય કે કઈ બીજું કરવાનું હોય, આવું તેવું, એ બધા ન ગમતા કામ, એ બધા વ્યવહારિક કામો કરવા જ પડે. કાં તો એને કરવા પડે, કાં તો મારે કરવા પડે. અને અમને અમને 24 કલાક માત્ર સાહિત્ય સિવાયનું બીજું કઈ ખપતું ના હોય, ત્યારે આ આખું બધો વ્યવહાર છે ને એ અમારા માટે બહુ જ વિક્ષેપકારક હોય છે. એટલે અમારા ઝઘડા થતા હોય તે આ અને કારણે થતા હોય. પણ પ્રેમ થાય થાય પ્રેમ થાય છે તે તો માત્ર શબ્દને કારણે થાય. એક એક વખત અમે બંને જણા કારમાં જતા હતા અને વરસાદ વરસતો હતો, અને એક એક ઝાડ હતું, વૃક્ષ, સૂકું વૃક્ષ, એક પણ પાંદડું નહીં, એક પણ પાંદડું નહીં, માત્ર હાડપિંજર કહેવાય એવું એક વૃક્ષ હતું. તો બિંદુએ મને કહ્યું કે આ જરા ગાડી ઉભી રાખો ને જુઓ. મેં જોયું, બંને જણા ચૂપચાપ બેઠા રહ્યા 5-15 મિનિટ. પછી એને વાર્તા લખી, મેં કવિતા લખી. વિષય એક જ હતો, પણ એક એક નવલકથાકાર વાર્તાકાર લખે તો એ વૃક્ષને કઈ રીતે જુએ છે, અને એક કવિ જુએ તો કઈ રીતે જુએ છે, એ અનુભવ આવા અમે અનેક વાર કર્યા છે. બીજું શું છે કે એના સેમિનાર ચાલતા હોય, એનું લખવાનું ચાલતું હોય, વાંચવાનું ચાલતું હોય, કાર્યક્રમો ચાલતા હોય, બહાર જવાનું હોય, અનુવાદનું કામ ચાલતું હોય, એ પ્રમાણે મારા આ બધા કામ ચાલતા હોય, તો તો એ બધાની વચ્ચે અમારો તાર તો સતત મળેલો રહે. એટલે મારો લખેલો કોઈ શબ્દ એવો નહીં હોય કે જે બિંદુએ વાંચ્યો નહીં, એનો લખેલો કોઈ શબ્દ એવો ના હોય કે જે મેં ન વાંચ્યો. અને અમે બંને એકબીજાના બહુ કડક વિવેચક. એટલે મારી નજરમાંથી જો પસાર ન થાય તો હું એમ કહું કે આ બરાબર નથી, તો એ ક્યારેય બહાર ના મૂકે. અને એ મને એમ કે આ જરા આમાં વિચારવા જેવું છે, તો હું પણ એ વસ્તુ બહાર ના મૂકું. તો બંને બરાબર આમ સળગતી સગડી જેવા છીએ એ કરતું. ક્યારેક ભડકા મોટા પણ થાય અને ક્યારેક એની ઉષ્મા અને હૂંફ પણ, એની મજા જુદી હોય છે. પણ એકબીજા વગર રહી ના શકીએ એ ખરું. અમે એક 2-4 કલાક જતા રહે તો એમ થાય કે અજાણે યુગ જતો રહ્યો એવું લાગે. ઘણી ટેબલ પર સાથે એક આ ડાબા ખૂણે બિંદુ બેઠી હોય, જમણા ખૂણે હું બેઠો હોઉં, એનું કામ કરે, હું મારું કામ કરું, મારી હાજરી એને ડિસ્ટર્બ નથી કરતી, એની હાજરી મને ડિસ્ટર્બ નથી કરતી. ત્યાં સુધી મને લાગે છે કે આનાથી વધારે સાયુજ્ય કે સખ્યની અપેક્ષા રાખવી આ જગતમાં જરા વધારે પડતી કહેવાય. બિંદુ અખે પાત્ર નવલકથા લખતી હતી. હવે એમાં પણ નાટ્યાત્મકતા એવી હતી કે એણે તરુબેન કજારિયાને કંઈક વાતચીતમાં કહ્યું હશે કે હું આવી એક નવલકથા લખવા વિચારું છું. એટલે તો તરુબેન કે લખાય એટલે તરત તમે મને મોકલજો, હું છાપીશ આમાં જન્મભૂમિમાં. તો બિંદુ કે પણ હજી તો મેં 3 જ ચેપ્ટર લખ્યા છે, બાકીનું તો બધું બાકી છે. તો કે તો થશે એમ. તો કે તમે નામ શું વિચાર્યું છે? તો કે આ નામ વિચાર્યું છે. તો તરુબેને તો બીજા રવિવારે જાહેરાત કરી દીધી કે આવતા અંકથી એમ કે અખે પાત્ર નવલકથા શરૂ થાય છે ને લેખિકા ચેતુ ભટ્ટને. તો તમે નવલકથા પૂરી કર્યા વગર છૂટકો જ નહીં ને. ત્યારે તો બિંદુ કોલેજમાં નોકરી પણ કરતી. એટલે એ 3 પ્રકરણ હતા એ તો ગયા, પણ પછી રાત આખી ઉજાગરો કરીને લખે. સવારે 7 વાગે કોલેજ હોય, જતા પહેલા રસોઈ કરવાની, તો હવે હું લોટ બાંધું એ શાકનું કરે, બીજી બાજુ એ રોટલી વણે હું રોટલી શેકું, અને બીજી આ બાજુ એને લખીને મૂક્યું હોય એ હું ફરી વાર વાંચી જાઉં, નાના મોટા સુધારા કરું, ઝેરોક્સ કરાવું, સાંજે એને પછી ફેક્સ કરીને મુંબઈ મોકલવાનું. તો આ બધા દુનિયાવી આવા સંઘર્ષો પણ હોય. અને એ દિવસોમાં હિન્દુ આખો દિવસ નોકરી કરે, કામ કરે, અને રાત્રે નવલકથા લખે. અને આ સંઘર્ષ, તો આ સંઘર્ષો જ આપણને શીખવે છે કદાચ સંઘર્ષમાં વધારે સારું થાય. એટલે અમે એકબીજાના પૂરક આ આ અર્થમાં કે મને લાગે કે અત્યારે આ લોઢી ગરમ છે તો હવે એના ઉપર જ રોટલી કરવાની, પછી બીજું બધું વિચારવાનું જ નહીં, ફોકસ અમારું એના ઉપર જ કે બિંદુની નવલકથા પૂરી ન થાય ત્યાં સુધી મારે બીજા કોઈ પ્રોજેક્ટ પછી હાથમાં નહીં લેવાના, અથવા હું એને બને એટલો અનુકૂળ થવાની કોશિશ કરું, એ મને અનુકૂળ થવાની કોશિશ કરે. અત્યારે આ સાહિત્ય પરિષદનું છે તો એમ એણે મને 3 વર્ષ મુક્તિ આપી દીધી. મને કહે 3 વર્ષ તમારે, તમે યુ આર ફ્રી, તમારે જે કામ કરવાનું હોય તમે કરો. તો આ એક સમજણ છે ને, એ પણ ઘણી વખત મદદરૂપ થતી હોય છે.
હર્ષદભાઈ, તમે સાહિત્ય પરિષદનો ઉલ્લેખ કર્યો એટલે હું એ તરફ જ વળતી હતી. આપણે આ વાર્તાલાપ કરીએ છીએ ત્યારે તાજેતરમાં જ તમે ગુજરાતી સાહિત્ય પરિષદના 51માં પ્રમુખનો હોદ્દો સંભાળ્યો છે. મને યાદ છે ત્યાં સુધી આપણે આ પૂર્વે એક વાર ઘણા વર્ષો પહેલા સંવાદ કરેલો, જ્યારે તમે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર હતા અને શબ્દ સૃષ્ટિનું સંપાદન કરતા હતા. એટલે હવે એવું કહી શકાય કે આ બંને વચ્ચે પડી એક તકરાર તો છે, પણ તમે એ બંનેનું સુકાન સંભાળી ચૂક્યા છો અને ઘણા વિવાદો થતા આવ્યા છે આપણે બધા જાણીએ છીએ. એટલે આ બંને સંસ્થાઓ વિશે, આ વિવાદો વિશે, અને હવે પછીના નવા વરાયેલા પ્રમુખ તરીકે સાહિત્ય પરિષદ વિશે, અકાદમી વિશે, વિવાદ વિશે અને સાહિત્ય પરિષદની હવે પછીની દિશા વિશે તમે શું કહેશો?
એક તો પહેલું તો એ છે કે હું બહુ નસીબદાર માણસ છું. નસીબદાર એ અર્થમાં કે સમજણો થયો ત્યારથી સાહિત્ય સિવાયનું મને કશું આવડ્યું જ નથી. વહીવટ કર્યો તો સાહિત્યનો કર્યો, લખ્યું તો સાહિત્ય લખ્યું, વાંચ્યું તો સાહિત્ય લખ્યું. મને બીજી ગઝલના શેરની જ ખબર પડે છે, પેલા શેર બજાર માર્કેટની ખબર નથી. એટલે મેં પહેલી નોકરી કરી તે ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય કોષમાં કરી, બીજી નોકરી કરી તે ગુજરાત સાહિત્ય અકાદમીમાં કરી 32 વર્ષ સુધી, અને નિવૃત્ત થયા પછી હવે આ પ્રમુખ પદની જવાબદારી છે. કહેવાનો અર્થ એમ કે સાહિત્યની સંસ્થાઓ અને સાહિત્યકારો અને સાહિત્યના વાતાવરણ સિવાયનો મને કોઈ અનુભવ નથી. મારી રીતે હું જગતનો અનુભવ કરું છું, એ જુદી વાત છે. એટલે મારી નજરમાં આ બધું છે. પરિષદના પ્રમુખ થવાનું સ્વપ્ન મારે શા માટે જોવું પડે? હું કોઈ હોદ્દા માટે પરિષદનો પ્રમુખ થયો છું? ના, બિલકુલ નહીં. મને એવું લાગ્યું કે આ સંસ્થા ગુજરાતની મહત્વની સંસ્થા છે, પણ એ મહત્વની બની રહેવી જોઈએ, એ સતત પ્રવૃત્ત રહેવી જોઈએ, એ બધાને એમ લાગવું જોઈએ કે આ સંસ્થા મારી છે અને એમાં દરેકનો હિસ્સો હોવો જોઈએ, એ સંસ્થા ધબકતી રહેવી જોઈએ. તો આપણે ઇતિહાસ જોયો છે, ઘણી વખત એવું થાય કે ચડાવ ઉતાર તો આવે, કાર્યકરો બદલાતા રહે, સમય બદલાતો રહે, જેમ કે આ કોરોના કાળ આવ્યો તો કોરોનામાં તો કંઈ પ્રવૃત્તિ થઈ જ ન શકે, બહુ સ્વાભાવિક છે. તો સંસ્થાને ધબકતી રાખવી એ મારી નિસ્બત પહેલી. અકાદમીમાં હતો તો પણ શબ્દસૃષ્ટિ મને સોંપાયું, તમને બધાને ખબર છે કે મને સોંપ્યું ત્યારે કેવું હતું, મારે કંઈ કહેવાની જરૂર નથી. પછી શબ્દસૃષ્ટિમાં શું બદલાવ આવ્યા, કેવા વિશેષાંકો થયા, તો મારી એક ભાવના એવી રહી છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં બરાબર આપણું હીર, આપણું સત્વ, આપણું તત્વ જે કંઈ છે એ નીચોવીને કામ કરવું, પૂરેપૂરા અંદર ઓગળીને કામ કરવું. અને એ કામ જ્યારે બીજા લોકો પાસે આપણી અપેક્ષા હોય અને એ અપેક્ષામાં ક્યારેક કોઈ ગુણા ઉતરે કે એવું લાગે, ત્યારે જવાબદારીનો અનુભવ થાય કે તું વાતો કરે છે બધાની, ટીકાઓ કરે છે કે આ નથી થતું આ નથી થતું, તે શું કર્યું? ઉમાશંકર પૂછતા ને, દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? આ તે શું કર્યું ના જવાબમાં પરિષદ પ્રમુખ થવાનું મેં વિચાર કર્યો કે પ્રમુખ થવું જોઈએ અને કામ કરવું જોઈએ. કામ કરવું હોય તો તમારી પાસે અધિકાર જોઈએ, અને અધિકાર માટેની આ એક વ્યવસ્થા છે આપણી, સામાજિક વ્યવસ્થા, તો એ વ્યવસ્થામાં મુકાવું જોઈએ. એટલે કોઈ લોભ પ્રલોભન એ તમારો સ્વભાવ જ નથી. પણ હવે વાત કરો છો તમે, તો ગુજરાતી સાહિત્ય પરિષદે અત્યારે જે ઘણા કામો છે, ઘણા કામો છે, પણ મુખ્ય મને જે દેખાય છે તે કે પહેલું તો ગુજરાતી સાહિત્ય પરિષદનો ઓથેન્ટિક કહેવાય એવો ઇતિહાસ જ નથી આપણી પાસે. પહેલા તો એ ઇતિહાસ લખાવો છે. ગુજરાતી સાહિત્ય કોષના 3 વોલ્યુમ પ્રગટ થયા, પણ બીજા 5 વોલ્યુમ થઈ શકે એટલી સામગ્રી તૈયાર છે, એને અદ્યતન કરવાનો છે, જે છે એને અદ્યતન કરવાનો છે અને આગળ પણ ચલાવવાનો, કારણ કે એ 1950 થી અટકી જાય છે, 1950 પછીના સાહિત્યનું શું? તો એ પણ દિશામાં આગળ જવાનું છે. સંશોધનના, ખાસ કરીને મધ્યકાલીન સાહિત્યના સંશોધનના પ્રોજેક્ટ બધા કરવા જ પડે, નહીંતર એ સાહિત્ય ધીમે ધીમે બધું લુપ્ત થવા માંડશે. અને બીજું કે આપણી પાસે સંશોધકો કેટલા ઓછા છે, તો નવા સંશોધકો આવે એ દિશામાં પ્રવૃત્ત થાય એની પ્રવૃત્તિ કરવાની, તો એ પ્રવૃત્તિ કરવા માટે તમારે એના માટેના સેમિનારો કરવા જોઈએ, મિટિંગો કરવી જોઈએ, એમને બોલાવવા જોઈએ, એમને આપણી કૃતિઓથી અવગત કરવા જોઈએ, એ પ્રવૃત્તિ કરવાની છે. સામે પક્ષે નવોદિત તો એવું સમજે છે કે આ સંસ્થા અમને તો કંઈ ગણતી જ નથી, તો ના, એવું નથી, આ તો બધાની સંસ્થા છે. નવોદિતો પણ આવે, પછી જેનામાં જેટલી તાકાત હશે, જેનામાં જેટલું સર્જકતા હશે એ પ્રમાણે ટકશે, પણ તક તો બધાને મળવી જોઈએ. એટલે નવોદિતો માટે પણ આ દરવાજા ખુલ્લા કરવાની જરૂર છે. ગુજરાતી કવિતા ચયન કે ગુજરાતી નવલિકા ચયન ને એ પ્રકારના કામો જે અટકીને ઊભા છે ઘણા વર્ષો, એને આગળ ચલાવવાના છે. સૌથી મોટી વસ્તુ તો એ છે કે આખા વર્ષ દરમિયાન, ધારો કે આમ અંદાજ કરીએ આપણે કે 1 વર્ષમાં 1000 પુસ્તકો પ્રગટ થાય છે, તો એ 1000માંથી કે હજારે હજાર તો કંઈ એવા ના હોય કે બધાની સમીક્ષા કરવાની, પણ તમે 25-30 પુસ્તક તો એવા હોય ને કે જેની જેનો અભ્યાસ થવો જોઈએ, જેની સમીક્ષા થવી જોઈએ, એને જુદા તારવવા જોઈએ, તો એ કામ નથી થતું. એ કામ આપણે કરવાનું છે. તો કામ તો બધા બહુ છે, પ્રકાશનથી માંડીને અનેક પ્રકારના કામ છે. પરબ આપણું મુખપત્ર છે, જે લોકો સુધી જાય છે, એ જ આપણું આઈકાર્ડ છે, તો એ પરબ વધારે સારું થાય એની કોશિશ કરવાની છે. દુર્ભાગ્ય હું એનો સંપાદક થઈ શકતો નથી, શબ્દસૃષ્ટિ હું ચલાવતો તો એમ હું પરબ નહીં ચલાવી શકું, કારણ કે હું તો પ્રમુખ છું, તંત્રી સંપાદક તો બીજા હોવાના, અને એનો જેમ હું મારા સ્વાતંત્ર્યમાં માનું એમ એમનું પણ સ્વાતંત્ર્ય. તો આમાં કેવું છે બેન, કે અકાદમીમાં, માફ કરજો પણ અકાદમીમાં હું ધારું તે કરી શકતો હતો, અહીંયા લોકશાહીનું માળખું જરા જુદા પ્રકાર, એટલે બધાને સાથે લઈને ચાલવાનું, બધાને ખુશ કરવાનો તો સ્વભાવ નથી મારો, પણ બધા સાથે રહે એવું તો કરવું પડે, અને સમય તો આપણે હું તમે બે જાણીએ છીએ કે સમય કેવો છે, એટલે મર્યાદાઓ ઘણી છે આ સંસ્થા,
જી
પણ શક્યતાઓ ખૂબ દેખાય છે મને. એટલે જ્યાં મને મારે મતભેદ થશે અથવા કોઈ હું જુદું વિચારતો હોઈશ, ત્યાં હું એમને હાથ જોડીને કહીશ કે મને આ કરવા દો, અને એ રીતે કામ આગળ ધપાવીશું. એટલે
હમ
પરિષદ પાસે તો અનંત કહેવાય એવી શક્યતાઓ છે. દાતાઓ, પરિષદ પાસે પૈસા નથી. અકાદમીમાં મને પૈસાની મુશ્કેલી નહોતી, કારણ કે સરકાર 100% ગ્રાન્ટ આપે. અહીંયા પૈસા ઉભા કરવાના, કામ વિચારવાનું, અને એ કામ માટે પૈસા ક્યાંથી લાવવાના એનો પણ વિચાર કરવાનો. તો મેં જોયું કે આટલા એક જ મહિનામાં કે 2 મહિનામાં મને કેટલા બધા લોકોએ સામે ચાલીને કહ્યું કે અરશદભાઈ, પૈસાની જરૂર હોય તો તમે ચિંતા ન કરશો, અમને કહેજો, અમે તમને મદદરૂપ થઈશું. તો આ જે એક ગુડવિલ છે, આ મારામાં જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ પણ ખરા ઉતરવાની વાત છે. અને એક વખત એને દોડતું કરી દઈએ તો પછી તો એ પરંપરા આગળ મજબૂત બનીને ચાલશે. આ આશાએ હું આમાં મેં ઝુકાવેલું. પ્રયત્ન કરવામાં શું વાંધો છે? બહુ તો નિષ્ફળ જઈએ, બીજું શું થાય? પણ કશું જ ના કરવું એ તો અકર્મણ્યતા, એ મારો સ્વભાવ નથી. હું બેઠો રહું એ મારો સ્વભાવ નથી. કામ કરવું જોઈએ. દાદ એવો હરિને હાથ.
ગુજરાત હવે ભારતના સીમાડાઓની બહાર પણ વિસ્તર્યું છે. દરિયા પાર વસતા ગુજરાતીઓ ગુજરાતીમાં સર્જન કરે છે, અને એમની પણ એક એવી ફરિયાદ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદમાં એમનું કોઈ સ્થાન નથી. એ માટે કંઈ વિચારો થઈ શકે એમ છે.
હા, ચોક્કસ. એટલે હવે આપણે એક નવી દિશા એ પણ ખોલવા જઈ રહ્યા છીએ કે દરિયા પારના જે સર્જકો ગુજરાતી ભાષામાં કામ કરે છે, એ જ્યારે પણ ભારતમાં આવે અથવા અનુકૂળતા થાય તો આપણે એમને બોલાવીએ. પણ આવે ત્યારે એમનો વધારેમાં વધારે આપણે લાભ લઈએ, એમની સાથે સંવાદો કરીએ, એમના સાહિત્યનું પ્રકાશન અહીંથી વધારે સારી રીતે થાય એ પણ આપણે જોઈએ. અને એમને, એમની પાસે જે ખૂટે છે તે મને એવું લાગે છે, શું ખૂટે છે? દાખલા તરીકે 50 વર્ષ પહેલા જે ગુજરાત છોડીને ગયા અને એ ઓસ્ટ્રેલિયામાં ગયા કે ઇંગ્લેન્ડ ગયા કે અમેરિકા ગયા કે કેનેડા ગયા કે ક્યાંય પણ, એ 50 વર્ષ પહેલાની જે ભાષા લઈને ગયા છે અથવા 50 વર્ષ પહેલાના જે અનુભવ લઈને ગયા છે,
જી
એમાં કેટલો વધારો થયો, એમાં કેટલો વધારો થયો, એમની ભાષા કેટલી બદલી. એટલે કે ગુજરાતમાં ક્ષણે ક્ષણે બદલાતી જે ગુજરાતી ભાષા છે એનો સઘન પરિચય તો સ્વાભાવિકપણે એમને નથી. એટલે જ્યારે હું એમનું સાહિત્ય વાંચું છું ત્યારે મને ક્યારેક એવું લાગે કે સ્ટોક લેંગ્વેજ થી કામ ચાલે છે, તો એને જીવંત કેવી રીતે બનાવ? તો સંપર્ક એ જ એનો ઉપચાર છે, ઈલાજ છે. અને હવે તો આ તમે ત્યાં બેઠા છો સિડનીમાં અને હું અહીં છું, અને છતાં આપણે વાત કરી શકીએ છીએ. તો
જી
આ માધ્યમનો સૌથી વધારે લાભ લઈને સંવાદો વધારવા જોઈએ. અને સંવાદો વધારો, સંપર્ક વધારો, આપલે એકબીજાની સાથે વધારે થાય તો એમને આ વિશ્વ હવે નાનું થઈ ગયું છે, એ ગુજરાતમાં રહેતા હોય એવો અનુભવ અહીંથી આપણે એમને કરાવવાનો છે. અને પછી એમની પાસે જે સાહિત્ય આવે એને આપણે યોગ્યતાના ધોરણે કે ગુણવત્તાના ધોરણે બને એટલું એને પોંખવાનો પ્રયત્ન કરીએ, બને એટલું એનો પ્રચાર પ્રસારનું કામ કરીએ. તો એક આખું એક યુનિટ જ નવું ઊભું કરવાનો મારા મનમાં વિચાર છે કે એ પ્રમાણે કામ ચાલ્યા કરે ને એના એમાં પ્રકાશનો થાય. એટલે એક બાજુ નવોદિતોના પ્રકાશન થાય, એક બાજુ દરિયા પારનું સાહિત્ય છે એનો, એટલે જેને આપણે ડાયસ્પોરા કહીએ છીએ, એનું પ્રકાશન થાય. સ્ત્રીઓ માટે, મહિલાઓ જે લખે છે કેટલું સુંદર લખે છે આજકાલ બધી બહેનો, તો એમને પણ કોઈ વિશેષ રિઝર્વેશન ની વાત હું નથી કરું, પણ સ્પેસ, જગ્યા આપો, એમને જગ્યા આપો, તો એ કરવાનું છે. બાળ સાહિત્યની શું સ્થિતિ છે અત્યારે? બાળ સાહિત્યની મર્યાદા આપણી એ છે કે જે ઘરડાઓ છે એ પોતે બાળક હોય તો શું વિચારે એમ માનીને સાહિત્ય લખે છે, જે આજનો બાળક તો સ્વીકારવાનું જ નથી. મારે બાળક નથી થવાનું. બાળક જે વિચારે છે, બોલે છે, જુએ છે, એને એનું સાહિત્ય રચીને એને આપવાનું છે, તો એને એનું પોતાનું લક્ષ્ય. આપણે ઊંધું કરીએ છીએ, ઉપદેશો આપીએ. એટલે બાળ
જી
સાહિત્યની પણ આખી દિશા બદલવાની જરૂર છે. એક બાજુ બાળ સાહિત્યનું કામ છે, બીજી બાજુ યુવા સર્જકોનું કામ છે, મહિલાઓનું કામ છે, દરિયા પારના સર્જકોનું કામ છે, અને જે અહીંયા ગુજરાતમાં જે કંઈ લખાય છે તે બધામાંથી ઉત્તમ દર વર્ષે તારવતા રહેવું, સારવતા રહેવું, એની એની નોંધ લેતા રહેવી, એ પણ એ સાયમલ્ટેનિયસલી સમાંતરે આ કરવાની પ્રક્રિયા છે. નહીતર શું થાય કે ઉત્તમ ચોપડી આવી હોય તો એની નોંધ તો 10 વર્ષ પછી લેવાય, ત્યારે એનો બધો સમય જતો રહે, તો એ ઠીક નથી.
જી
સારી વસ્તુ આવે તો તરત એની એની યોગ્ય રીતે નોંધ લેવાની જોઈએ. તો આ જે તત્પરતા છે એ આપણી સંસ્થાઓની કરે તો કોણ કરશે? તો સંસ્થાઓએ જ આ બધું કામ, કોઈ એક વ્યક્તિની તો જવાબદારી. જેટલા ગ્રહો એટલે કે અનુગ્રહો અને પૂર્વગ્રહો બંને, આપણે ત્યાં અનુગ્રહો પણ થતા હોય છે અને પૂર્વગ્રહો હોય છે, એ ગ્રહોમાંથી થવાય. માત્ર મેરિટ માત્ર ના પણ પાડવું પડે, ક્યારેક તમારે કોઈને નારાજ પણ કરવા પડે, તો એ તો કરવાનું, એમાં શું છે, એ તો પાર્ટ એનો એનો ભાગ છે. એ રીતે
હર્ષદભાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદના 51મા પ્રમુખ આપ વરાયા તે માટે અભિનંદન આપું છું. આજના આ સંવાદ
તમારો
માટે આપનો આભાર માનું છું. આ સંવાદને હું સાર્થક સમજું છું. વાત કરવાથી ખૂબ આનંદ થયો અને આ રીતે ફરી મળતા રહીશું એવી અપેક્ષા પણ છે.
જરૂર
આજને
જરૂર
માટે
જરૂર.
વંદન
થેન્ક
અને આભાર.
યુ, થેન્ક યુ વેરી મચ.